જરાસંઘનું સાગર સમૂહ સૈન્ય મથુરાને ઘેરો ગાળીને પડ્યું. ગગનચુંબી મહેલો પર ચડી ચડીને મથુરાવાસીઓ દૂર દૂર સુધી પડેલા સૈન્યને જોવા લાગ્યા. ઓહો હો હો, આટલું બધું સૈન્ય, આ વિશાળ સૈન્યની સામે મથુરાના મુઠ્ઠીભર યુવાનો કેવી રીતે ઝઝૂમી શકશે? સૈન્ય જોઈને મથુરાવાસીઓના કારજા ફફડવા લાગ્યા. બીજા દિવસનું સુંદર પ્રભાત પ્રગટ્યું. રાજ આંગણે રાખેલા નગારે ઘાવ થયો. શસ્ત્ર સજીને મથુરાના યુવાનો રાજ દરબાર પાસે એકઠા થવા લાગ્યા. કૃષ્ણ અને બળદેવ પણ દિવ્ય આયુધો ધારણ કરીને પોતાના દિવ્ય રથ પર આરૂઢ થયા. ભગવાન શ્રી કૃષ્ણ રથની ધ્વજા પર ગરુડનું ચિહ્ન હતું, જ્યારે બળદેવજીની ધજા પર તાલવૃક્ષનું ચિહ્ન હતું. મંગલ મહુરત જોઈને શ્રીકૃષ્ણની સેનાએ યુદ્ધભૂમિ પ્રતિ પ્રયાણ કર્યું. નગરનો તોતિંગ દરવાજો ખુલ્યો અને યાદવ સેના યુદ્ધભૂમિ પર આવીને ઊભી રહી. યુદ્ધ માટે બંને સેનાઓ સામસામે આવીને ખડી થઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણએ વીર છટાથી શત્રુ સૈન્યનું અવલોકન કરવા માંડ્યું. પોતાની બરોબર સામે જરાસંઘનો રથ હતો. સૈન્યની આગલી હરોળમાં શિશુપાલ ઊભો હતો. જમણી બાજુએ કુરુષરાજ, ડાબી બાજુએ મેઘવાહનનું સૈન્ય હતું. વક્રદંત કર્ભ અને યુરુનું સૈન્ય પાછલી હરોળમાં હરોળ સંભાળતું હતું. ભગદત્ત, ચંદી નરેશ, મિથ્યા વાસુદેવ, ભીષ્મક તથા આકૃતિ સૈન્યના આજુબાજુના પડખા સંભાળતા હતા. હંસ અને દિંભક જરાસંઘના અંગરક્ષકની જેમ આસપાસ ફરતા હતા. શત્રુ સૈન્યને વ્યૂહ સમજી લીધા પછી ભગવાન શ્રીકૃષ્ણએ શંખ હાથમાં લીધો અને અત્યંત વેગથી શંખ ફૂંક્યો. શંખનો તુમુલ ધ્વનિ સાંભળતા જ શત્રુઓના હૈયા થરથર કાંપવા લાગ્યા. અશ્વો અને હાથીઓ ચમકી ચમકીને ભાગવા લાગ્યા. આખા સૈન્યમાં ભારે હલચલ મચી ગઈ. પછી તો રણભેરી અને દદુંભીઓ વાગવા લાગી. જરાસંઘ પોતાનો રથ શ્રીકૃષ્ણના રથની બરોબર સામે લાવ્યો. જરાસંઘને પોતાની સન્મુખ આવેલો જોઈ શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે લલકાર કર્યો. જરાસંઘે કહ્યું, કૃષ્ણ, તારી સાથે યુદ્ધમાં ઉતરવું મારે માટે શોભારૂપ નથી. ભગવાન શ્રીકૃષ્ણએ આશ્ચર્ય પામતા પૂછ્યું, કેમ? મારી સાથે યુદ્ધ કરતા તમને શો વાંધો આવે છે? વાંધો એ જ કે હજી તું બાળક છે, વળી તું એકલો છે, એટલે તારી સાથે યુદ્ધ કરતા મને શરમ આવે છે. યુદ્ધ તો બરોબરિયાની સાથે શોભે. પહેલાં હું તારા મોટા ભાઈ બળદેવ સાથે યુદ્ધ કરીશ, પછી જ તને યુદ્ધમાં પૂરો કરીશ. જરાસંઘની વાત સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને બલરામ ભૈયાને કહેવા લાગ્યા, ભૈયા, આ તો આપની સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે. ભલે, આપ એમની સામે આવી જાઓ, હું સૈન્યને સંભાળું છું. બલરામે પોતાનો રથ જરાસંઘની સામે લાવી ઊભો રાખ્યો. બલરામજી સમક્ષ આવ્યા એટલે જરાસંઘે મૂછો પર વર ચડાવતા કહ્યું, બલરામ, મારા હાથનો સ્વાદ ચાખવો હોય તો આવી જા સામે. આજે આપણે હિસાબ ચૂકતે કરી લઈએ. તારામાં શક્તિ હોય તો તું મને માર, અને નહીતર મારા બાણોથી છિન્નભિન્ન થઈને વીર ગતિને પામ. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, જરાસંઘ, અભિમાનને જરા વશમાં રાખો. આ તો યુદ્ધ ભૂમિ છે. અહીં વાઘ બાણોથી યુદ્ધ જીતવાનું નથી. અહીં તો શસ્ત્ર અસ્ત્રથી યુદ્ધ લડવાનું છે. મારી સાથે નહીં તો મારા મોટા ભાઈ સાથે લડો. તમે જીવનભરની ખો ભૂલી જશો. ભગવાન શ્રીકૃષ્ણના વચન સાંભળતા જ જરાસંઘનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એણે પોતાના ધનુષ્ય પર બાણ ચડાવ્યું. એ બાણ છોડે એ પહેલાં તો બળદેવજીએ એક બાણમાંથી સહસ્ત્ર બાણ છોડીને આજુબાજુના સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું. ચારે બાજુ મારા મારી કાપા કાપી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ વીજળી વેગથી પોતાનો રથ જરાસંઘના સૈન્યની વચ્ચે લીધો. ભગવાન શ્રી કૃષ્ણને સંભાળવા માટે હંસ પાછળ પડ્યો. દિંભક જરાસંઘના રથ પાસે રહ્યો અને હંસ ભગવાન શ્રી કૃષ્ણના રથ પાસે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી શત્રુ સૈન્યનો સંહાર કરવા લાગ્યા. યુદ્ધભૂમિ તરબોળ થઈ ગઈ. ભયંકર ચીસો અને ચિત્કારથી આખું વાતાવરણ ભરાઈ ગયું. ઘાયલ સૈનિકો યુદ્ધભૂમિ પર તરફડતા પ્રાણ છોડી રહ્યા હતા. હંસ પાછળ રહી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો રથ જરાસંઘની સામે આણી અફવા ઉડાડી કે હંસ મરાયો, હંસ મરાયો, હંસ મરાયોની બૂમ પાડી. ડિંભકે આ સાંભળ્યું અને એ આકુર વ્યાકુર થઈ ગયો. હે, હંસ મરાયો? મારો ભાઈ મરાયો તો મારે પણ જીવીને શું કામ છે? એમ વિચારીને ડિંભકે શસ્ત્રો નીચે મૂકી દીધા અને યમુનાજીમાં જઈને જળ સમાધિ લઈ લીધી. ડિંભકે જળ સમાધિ લીધી છે એમ જાણીને હંસે પણ જળ સમાધિ લઈ લીધી. આમ ભગવાન શ્રી કૃષ્ણએ અજબ જેવી કુન્હે વાપરીને જરાસંઘના ડાબા જમણા હાથ સમા હંસ ડિંભકને સ્વધામ પહોંચાડી દીધા. હંસ અને ડિંભકના મરણથી જરાસંઘનું સૈન્ય હતોત્સાહ થઈ ગયું. જરાસંઘ પણ થડકી ઉઠ્યો. 17 અક્ષૌહિણી સૈન્યમાંથી મોટાભાગનું સૈન્ય કપાઈ ચૂક્યું હતું. યુદ્ધભૂમિ પર ઢીચણ સુધીનો લોહી માંસનો કાદવ જામી ગયો હતો. રહ્યા સયા સૈન્યને ભગવાન શ્રી કૃષ્ણ પતાવતા હતા. બળદેવજીએ જરાસંઘના રથને લક્ષ્ય કરીને જોરથી બાણ ફેંક્યું. વજ્ર પડે એમ સુમેરુ કંપી ઉઠે એમ જરાસંઘનો રથ ઉથલી પડ્યો. મહાબળવાન અશ્વો પણ માર્યા ગયા. સારથી પણ ઓખ કરીને ભૂમિ પર પટકાયો. જરાસંઘ પણ શસ્ત્રો મૂકીને ભાગવા લાગ્યો. બલરામજીએ રથમાંથી ઉતરીને એને ભાગતો પકડ્યો. પછી એને મારવા જ્યાં શસ્ત્ર ઉગામ્યો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે પાછળથી આવીને હાથ પકડ્યો અને કહ્યું, ભૈયા આ શું કરો છો? આને ક્યાં મારવાનો છે? કૃષ્ણ તો આની નકામી દયા ખાય છે. આ દુષ્ટે કેટલા નિર અપરાધ રાજાઓનો અને સૈનિકોનો સંહાર કરાવ્યો અને આને તો મારવો જ યોગ્ય છે. આ મરશે તો જ દુષ્ટતાનો અંત આવશે. અરે ભૈયા, મારી વાત ભૂલી ગયા? ભગવાન શ્રી કૃષ્ણએ આંખને ઈશારે જૂની વાત યાદ દેવડાવી. બલરામજીએ જરાસંઘને છોડી મૂક્યો અને એ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. આ પરાજય કંઈ જેવો તેવો હતો અને તે ગોકુળના બે ગોવાળીઓને હાથે એને તો જીવવું ઝેર થઈ પડ્યું. યુદ્ધ ભૂમિમાંથી માર્ગની વાટ ન પકડતા એણે હિમાલયની વાટ પકડી. મનમાં એમ નિશ્ચય કરી લીધો કે બસ હવે તો તપ કરીને જ બાકીનું જીવન પૂરું કરવું. કયા વિજયને બળે લોકોને મારું મોં બતાવવું? જરાસંઘ તો ઉત્તરની વાટ પકડી. જરાસંઘના મિત્ર રાજાઓને આ વાતની જાણ થઈ. માર્ગે ઘોડે તેઓ એમનો પીછો પકડ્યો. રસ્તામાં જ પકડી પાડ્યા અને કહ્યું, અરે એક પરાજયથી આટલા બધા નિરાશ શું થઈ જાઓ છો? રાત્રિ પછી દિવસ ઉગે જ છે એમ એક દિવસ આપ વિજયને વરવાના જ છો અને અમે આપની પડખે જ છીએ. નહીં નહીં, આપના બધાનો મારા પર અનહદ પ્રેમ છે એ હું સારી રીતે જાણું છું, પણ કૃપા કરીને મને આ માર્ગે જતા રોકો નહીં. બસ હવે તો મારે તપ કરીને જ શેષ જીવન પૂરું કરવું છે. શું આ મારા માટે જેવો તેવો પરાજય છે? ગોકુળના બે ગોવાળીઓએ મારા 17 અક્ષૌહિણી સેનાને ધૂળધાણી કરી નાખ્યું, મને પણ મરતા મરતા છોડ્યો. આ કંઈ જેવી તેવી નાલેશી છે? મહારાજ, એ તો ઘોડે ચડે તે પડે એ સૃજન જૂની વાત છે. ચડે એ પડે, બીજો ઓછો પડવાનો છે? માટે મનમાં વ્યાપેલી આ કાયરતાને ખંખેરી નાખી પાછા ચાલો. પ્રારબ્ધ વસાત એમની જીત થઈ ગઈ. સદાય એ જીતશે એવું કંઈ ઓછું છે? જરાસંઘને મિત્ર રાજાઓની આ શિખામણ યોગ્ય લાગી અને તપ કરવાનો વિચાર માંડી વાળીને મગ્નમાં આવીને બીજા યુદ્ધની તૈયારી કરવામાં મગ્ન બની ગયો. આમ જરાસંઘે 70-70 વાર મથુરા ઉપર ચડાઈ કરી. દરેક વખતે કૃષ્ણ બળદેવ એના સૈન્યનો સંહાર કરીને એને છોડી દેતા. જરાસંઘે 18મી વખત મથુરા ઉપર ચડાઈ કરવાની હવે તૈયારીઓ આરંભી.